તારીખ 10/3/1999 થી તારીખ 16/3/1999 સુધી પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 168 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગ છે.
अभी देहातम बुद्धि बहुत तीव्र दिखाई देती है. देहातम बुद्धि बहुत तीव्र दिखाई देती है. प्रयास करने की कोशिश भी करते हैं ना तो चलता नहीं है. प्रयास करने की कोशिश करते हैं ना तो सब कुछ नहीं होता है. વચ્ચે ચર્ચા થઈ હતી કે હેતુ તપાસવા માટેની, પણ આજે બે વિરુદ્ધ અભિપ્રાય દેખાણા એમ. સત્સંગ સિવાયના બીજા બે અભિપ્રાય એવા હતા એમ કે એ કીધું ત્યારે આમ ખ્યાલ ગયો. અત્યાર સુધી ખ્યાલ નતો ગયો એના ઉપર. એટલે એક તો અભિપ્રાય પ્રતિશૂળતાનો હતો એમ કે મુંબઈની જે ટ્રાવેલિંગ ને પ્રતિશૂળતા જે છે એ નહીં હોય ત્યાં,
એ જ અભિપ્રાય પણ હતો. અને બીજો અભિપ્રાય ઇન્કમ માટેનો પણ હતો એમ કે અહીંયા પજાર ઇન્કમ આવત જે અહીંયા હતી એમ કે ઈ ઇન્કમ તો એટલી તો ત્યાં મળી રહેશે ઈ આધાર ઈ પણ હતો. આ બે મિત્ર અભિપ્રાય સાથે હતા અહીંયા. ખાલી સત્સંગનું હતું એમ નથી. હવે એના પર આમ વિચાર થાય છે કે આ અભિપ્રાયથી હવે જીવન નથી જીવવું. આ બે અભિપ્રાયથી હવે એ રીતે જીવન નથી જીવવું. હવે એક આત્મહિતથી જીવન જીવવું છે, આત્મહિત માટે જીવવું છે એમ વિચાર આવે છે. પણ હજી જે અભિપ્રાય હતો છે હજી હજી એનું દુઃખ નથી થતું. એ કે આ અભિપ્રાય લઈને હું ભાવ નજર આવ્યો એમ એમ અંદરથી નથી લાગતું. હજી દુઃખ નથી થતું. એટલે અભિપ્રાય બદલવા માટે વિચારણા આવી રીતે ચાલવી જોઈએ ને. સોલટશી
વિચારણા કરવી જોઈએ, લક્ષ રાખવું જોઈએ. બીજા હેતુથી આવ્યા હોય તો સત્સંગનો લાભ ન થાય.
હા, એ નથી થયો
એટલે એ બધું નકામું જાય.
એ રીતે વિચારો ચાલે છે બધે, પણ એ રીતે વિચાર ચાલે પણ નિશ્ચય જે થવો જોઈએ.
પછી હું સવારે જ્યાં ક્લાસમાં જાઉં છું ને, તો વચ્ચે એણે મને વાત કરેલી કે તમે આવી રીતે વેબ પેજ પબ્લિશિંગનો શીખડાવશો એમ, એટલે ત્યારે મેં એને કીધેલું કે હું શીખડાવીશ એમ. એટલે આજે હું ગયો ત્યારે એણે મને કીધું, મને કે મારે તમારી સાથે થોડી વાત કરવી છે, એટલે બેસીએ આપણે. એટલે એણે મને એમ કીધું કે બે ત્રણ સ્ટુડન્ટ આવ્યા છે મારી પાસે, અને એમ કે તમે એને શીખડાવશો એમ કરીને, કોચિંગ કરતા હોશો. એટલે પછી બધી જ્યારે એણે મને પૂછ્યું ત્યારે ભાઈ શ્રી મારા પરિણામમાં મને રસ આવેલો એ વખતે. એમ કે થોડીક આપણને બી આર્થિક રીતે હળવાશ થઈ જશે, એ રીતે એ જે વાત કરતા હતા ત્યારે એવી રીતે પરિણામમાં મારો રસ આવેલો ભાઈ શ્રી. એટલે રસ આવ્યો ત્યારે ભાઈ શ્રી મને પરમ દિવસવાળી વાત જે આપે કરેલી કે દોષને હળવાશથી લેવાય છે, દોષને હળવાશથી લેવાય છે, એટલે એ વાત યાદ આવતા એ વખતે મને થોડી ગભરામણ થતી હતી અંદરમાં. પણ પછી એની સાથે વાતચીત કરવામાં તો મારું કોન્સન્ટ્રેશન ચાલતું હતું એની સાથે, કેવી રીતે ટાઈમિંગ સેટ કરવા અને કેટલા મહિનાનો કોર્સ રાખવો, અઠવાડિયામાં કેટલા દિવસ રાખવા, એમ કે કેવી રીતે શેડ્યુલ કરવું આપણે, એટલે એ બધી વાતચીતમાં 15-20 મિનિટ એની સાથે નીકળી ગઈ હતી. પણ પછી એ વખતે મારા પરિણામમાં રસ મને ચોખ્ખો દેખાતો હતો, કે રસ મારો વધે છે આની અંદર. હાજી ભાઈ, એટલે એમાં જે આર્થિક લાભ જે દેખાતો હતો એમાં, અને અનુકૂળતાની જે એ વાંછા અંદરમાં, એ અભિપ્રાયને કારણે એ દેખાતું હતું.
જાગૃતિ હોય તો પ્રયત્ન થાય.
જી, હમણાં હું સાંજે બી ગયો હતો એમની પાસે, સાંજે બી હમણાં હું ગયો હતો જમીને, તો ત્યારે બી મારા વિચાર લંબાતા હતા એની પર. એટલે હું જે જે શીખ્યો છું એ મારા મગજમાં ફરતું હતું બધું, કેવી રીતે ક્યાંથી સ્ટાર્ટ કરવું આપણે. અને એટલે થોડી વાર વિચાર લંબાયા ત્યારે મને એમ લાગ્યું કે અત્યારે આપણા પરિણામ લંબાય છે આની અંદર, એમ કે અત્યારે આપણે અત્યારે આને અટકાવી દેવું જોઈએ, આપણે અત્યારે શા માટે આટલું બધું વિચારવું જોઈએ. અત્યારે
આપને બોલા થા કે દેખો દેખો હરેક પ્રસંગ મેં ક્યા અનુભવ હોતા હૈ, તો દેખને મેં સાફ સાફ આતા થા, સાફ દેખને મેં આતા થા. कि पहले पता नहीं चलता था कि यहाँ का माहौल ऐसा है, अब देखने में पता चलता था कि यहाँ पर रह के अपना कभी काम नहीं हो सकता है. पहले नहीं मालूम पड़ता था, पहले मालूम नहीं पड़ता था. ऐसे ही अब जो गहने दागीना उतार दिया ना, जो दागीना उतार दिया है ना, तब मालूम पड़ता है कि रस रस था पहले, और उस समय नहीं मालूम पड़ता था. मीठा बहन ने बोला भी था पहले तो स्वीकार नहीं आता था अंदर से, ऐसे लगता था कि हमें रस नहीं है.
अभी परिणाम चलता है क्या?
नहीं. और उधर के माहौल से एकदम अंदर से घबराहट सी होती थी कि यहाँ पर नहीं रहना है, यहाँ पर नहीं रहना है, अपना काम करना है, अब संसार नहीं चाहिए, ऐसा अंदर से अपने आप आता था. और मंदिर से आ रही थी ना, मंदिर से आते समय एक रिक्शे वाले को 4-5 लोग पकड़ के उसे जबरदस्ती घसीट के ले गए, उठा कर ले गए थे. तो उस समय भी देखा था कि उदय किस किस तरह से आता है और कैसे परवश हो जाते हैं उदय में।
कौन ले गए?
दो चार लोग पकड़ के एक रिक्शे वाले को उठा कर ले गए थे।
किसको?
रिक्शे चलाते हैं ना आदमी, उसको। हाँ, मार पीट के उसे बांध के रस्सी से ले जाते थे। फिर थोड़ी दूर चलने के बाद अंदर से ऐसा लगा कि ये तो रिक्शे वाला है, तो अंदर से उतनी फीलिंग नहीं आई थी, लेकिन इसी की जगह इन लोगों में से किसी को ले जाए तो कैसा फील होगा अंदर में। तो अंदर में चेक किया था तो अपना पना भी पकड़ में आ रहा था साफ साफ।
प्रतिकूलता का भय हुआ ना?
नहीं, ऐसा देखा था कि उस रिक्शे वाले की जगह इनको कोई पकड़ के ले जाए इन लोगों में से, तो अपना पना पकड़ में आता था कि अभी अपना पना पड़ा हुआ है तीव्र रूप से। और अंदर से लगता भी था कि अभी बहुत काम बाकी पड़ा है अभी। अभी क्या है, अनुकूल परिस्थिति है तो मालूम नहीं पड़ता है, लेकिन प्रतिकूलता में अभी पूरा पूरा पड़ा है अभी। मैं पापा ने बुलाया था टेलीफोन करके, कि एक दिन के लिए मिलने के लिए आ जाऊं। तो उनने भाई ने बहुत फोर्स किया था कि मैं भी चलूंगा तुम्हारे साथ, तुम अभी आ जाओ, फिर मैं अभी टिकट कैंसिल करा दो। तो फिर उस समय भी अंदर में चेक किया था कि क्या होता है, तो उस समय मना कर दी मैंने कि अभी नहीं आ पाएंगे। तो ऐसा भी लगा था कि अपने को और आकुलता में डालने के सिवाय और कुछ नहीं मिलेगा। एक साता में सुखबुद्धि का परिणाम पकड़ में आया था। आपने बोला था ना कि साता को ठिकाने का भाव रहता है हर समय,
जो भी दोष पकड़ने में आता है इसके पीछे खेद कितना चलता है? खेद कैसा चलता है?
अंदर से उसे छोड़ने का भाव आता है,
उतना ही।
और आकुलता भी दिखती है इसमें कि क्या मिलता है इससे, और असाता का कर्मबंध होता है, और ऐसे करके कभी मुक्त नहीं हो सकते हैं, छूटना है इस भाव से, छूटना है, ऐसा अंदर से चलता है। और जो भी उदय भी सामने आता है ना, तो उससे भी पीछे हटने का भाव आता है कि नहीं, अब नहीं चाहिए ज्यादा। फिर बात करते थे तो अंदर से अच्छा नहीं लगता था। ऐसे कोई वैसे बात करते थे तो अच्छा नहीं लगता था। अब सत्संग की चर्चा चले वो अलग बात है, लेकिन वैसे बात कर रहे हैं तो वो अंदर से गमता नहीं था
घर में।
हाँ,
हम સાધના છે.
આરામ મળે, થાકી જવાય તો એમ, પછી તબિયત આમ થાય ને, આમ નબળે જેવું ને, એમ શ્વાસ ચડો એમ, એમ થાય કે આ મનમાં એમ થાય કે આ દરરોજ રહેશે કઈક એનો વિચારી એને કઈક ઉપચાર કરવો એવું પાછું એક વાર વિચાર આવી જાય. અને બીજા નંબરમાં પાછું એક તરત ફટ દે છે ને, આમ કર્યું એટલે આમ થયું એમ,
કારણ કર્યું.
હા, કારણ કર્યું એટલે સીધું જે કારણ કરીએ છીએ આપણે, ગઈકાલે ન આવ્યું સવારે, એ રાતે આવ્યું ને, આ બધી જે પીડા છે એ તો રસ લીધા અને ચળકાના હિસાબે છે. એ જે આવવું જોઈએ ને એના બદલે આવલો આયુર્વેદ નો ઘૂસી જાય થોડું. ઓટોમેટિક આવી જાય આમ, જાણે કેમ ઓલું કોમ્પ્યુટર માં આવે એવી રીતે, એટલે એ મને બહુ સાહેબ નડે છે. લગભગ જાજા પરિણામ તો દેહ ના તરફ ન જ છે, એટલે દેહ ની લાગણી ને એમ. એટલે આજે મને એમ થતું હતું, આ બહુ ખોટું થાય છે, આમાંથી બધું નીકળે છૂટક્યો છે, કારણ કે આપણે આત્માનું લક્ષ કરવાનું છે. હવે મારી ભૂલ છે ને એકદમ, મને એ બહુ ઓળવી. પછી આજે હું સવારે વર્કશોપ ની બહાર નીકળ્યો હતો ને, એટલે એક બધું પા ગાડી નીકળે એમાં એક ગુંદરું કપાઈ ગયું, બે કટકા થઈ ગયા, ત્યારે બહુ વધારે મને આવ્યું. મેં તો આ જ પરિણામ છે, દેહ પ્રયત્નું મારું જે વલણ છે ને એ અહીંયા મને ખટકા કરાવશે. મારા ગાડી ફરી વળી ને એ સમશાન નો વૈરાગ આવ્યો, એટલે નબળાઈ ને શ્વાસ ચડવા માંડે એવું એજ ફેક્ટર, એટલે ખ્યાલ આવે એમ. આપણું પેલા જેટલી દોડાદોડી નોકરી કે ને નોકરી માં એટલે આમ મનમાં એમ થવા માંડે, જાણે હું દુબળો પડી ગયો, નબળા થઈ ગયા એવું આમ લાગ્યા કરે, એટલે એ તો પાછું દેહ તરફનું જ વલણ છે.
દેહાત્મ બુદ્ધિ ની વિરુદ્ધ
હાજી
જે જે સાંભળ્યું હોય એ લાગુ કરવું તો આપણે સાંભળવામાં પ્રયોજનભૂતપણે સાંભળ્યું એમ થાય. કાંઈ બી થાય ને સીધો આયુર્વેદનો વિચાર આવે તો ઓલું સાંભળેલું ક્યાંય ગયું. એનું મારણ આ છે, આ વસ્તુ મારે લાગુ કરવાની છે, એવી રીતે પ્રયોજન નો દ્રષ્ટિકોણ સાધવાનો રહેશે તો કામ થશે. અને જે દેહાત્મ બુદ્ધિના પરિણામ થાય છે એ ભલે વિચારમાં આવ્યા પછી એનો ખેદ કેટલો થાય છે.
ખેદ એટલે આજે જે આવનારનો પ્રસંગ જોયો ને પછી મને વિચાર
આવ્યો, ખ્યાલ આવ્યો. પણ પછી ખ્યાલ આવ્યો એનો ખેદ કેટલો થયો, આ મોટો મુદ્દો. જો એ રીતે ખેદ ન આવે, ખાલી વિચાર આવે, તો ચિંતનામાં આવવાનો પ્રસંગ નહીં રહે, ચિંતનામાં આવવાનો અવસર નહીં આવે ને ક્રમ પ્રવેશ નહીં થાય. આમ છે બધું. ચાલે છે એટલે આ બધી ચર્ચા ચાલે છે. મોક્ષ માર્ગમાં તો અધ્યાત્મ એવું છે, સ્વરૂપના અનુભવ સિવાય કોઈ પરિણામની ગણતરી જ નથી. અનુભવ મોક્ષ માર્ગ છે ને અનુભવ સિવાય કાંઈ કિંમત નથી કોઈ વાત નહીં. શાસ્ત્ર વાંચો એની કિંમત નથી, પૂજા ભક્તિની કિંમત નથી, વ્રત સંયમના વિકલ્પની કોઈ કિંમત નથી, ક્રિયાની ત્યાગની કોઈ કિંમત નથી, અનુભવની જ કિંમત છે. અનુભવ સુધી પહોંચવા માટે આ ભૂમિકાની ચર્ચા ચાલે, એમાં હરખું ન હાલે તો અનુભવનો વારો કેદી આવે, કેટલા બધા અનુભવથી દૂર છે આપણે એ વિચાર.
જે કઈ અસરતા કે પીડા કે જે પ્રોબ્લેમ છે રોગના એ બધા આમ જ છે. બીજું તો આ વચમાં બધી આવવા માંડ્યું ને આયુર્વેદ નું, એટલે એ મને સમજણ બધું આ તો ખોટું છે.
વૈદરાજ કે વૈદ ની વૈદરાજ, અને પછી એને ચોપડ્યું લીયાવે, ચોપડ્યું વાંચે વંચાવે, મને આપી ગયા હતા કેટલીક ચોપડ્યું. એમને રસ ખૂંટાતો ગયો, રસ ખૂંટાતો ગયો, કાઢવું બહુ મુશ્કેલ, બહુ કાઢવું મુશ્કેલ.
એને એક પ્રશ્ન પૂછ્યો હતો કે તમે પ્રત્યક્ષનું મહત્વ કેમ આપો છો એમ, એટલે એને એવી રીતે જવાબ આપવાનું થયું થાય છે, પરિણામ ચાલે છે કે
કેસેટો અમુક મોકલી આપીએ એમને, આ વિષય ઉપર હોય બે ચાર પાંચ. અને આમ કે બીજા જ્ઞાનીઓ બધા મહાત્માઓ એવી રીતે જ કહે છે, પ્રત્યક્ષનું મહત્વ કર્યું છે. અને બેનશ્રી બેને બી સત્સમાજમ માટે પોતાનું સ્થાન છોડીને સોંજડ આવીને રહ્યા, એના ઉપર વિચારો એમ. તો આમાં કેવી રીતે પરલટ વધે છે?
આપણે નિર્દય ઉપદેશ ન આપવો,
બરાબર. તો કેવી રીતે આમ સામેથી પ્રશ્ન આવ્યો છે, તો કેવી રીતે
પ્રશ્ન આવ્યો? તો સંગઠના મુમુખ શું છે કે શું?
ના ના, હા
શ્રીમદ જે શ્રીમદ વાળા
ના બધે અન્ય મત માં જાય ને બધે આપણા માં બોરીવલી આવતા આ ફેરે ચાર પાંચ વાર આવ્યા હશે.
પ્રત્યક્ષ પરોક્ષ નો અનુભવ કરીને
એ રીતે બી લખવાનું.
સમજો તમે, હું શું સમજાવી શકું?
બરોબર,
મારી તો હજી સમજવાની પૂરી કેપેસિટી નથી. જે સમજાવવાની કેપેસિટી ક્યાં હોય, ક્યાંથી હોય કે મારામાં?
બરોબર,
એવી રીતે કરીને આપણે કઈ સમજાવવાનો પ્રયત્ન નહીં કરવો.
બરોબર,
તમે પ્રત્યક્ષ સત્સંગ કરી જુઓ, પછી ઘરે રહી જુઓ, તમને કેમ લાગે છે? ઘરે બેઠા વાંચો ને સાંભળો, એમાં તમને કેમ લાગે છે? તમે તમારા અનુભવ થી નક્કી કરો.
બરોબર,
મારું તો કામ નથી.
કેસેટ મૂછલવી નહી,
કઈ કેસેટ કઈ સમજાય
એટલે સાંભળી શકીએ એમ છે. એ તો આમ પરિચિત છે મારા,
ઠીક છે.
અને એ જ પ્રવૃત્તિ જયારે છે, જયારે ધંધાથી ને બધેથી નિવૃત્ત છે ટોટલ, આની મુખ્યતા આની જ છે. દિવસમાં આમ 15-15 કલાક આમાં આપે છે.
પ્રત્યક્ષ પરોક્ષ નો પ્રશ્ન નથી
સમજાતો, એ નથી સમજાણ એટલે
આવું બધું છે.
એમપી ની યાત્રા ની જે વાત ચાલી બપોરની ચર્ચામાં, પછી આપના ઘરે જે મારા દોષ નો મને સ્વીકાર નહોતો આવતો, એટલે મને પકડવામાં નહોતો આવતો પહેલા કે આપના આપની તબિયત ખરાબ થઈ ગઈ છે કે મિતાબેનની તબિયત ખરાબ હશે. એ બાનાને ઠર મારી મેં દેહાત્મ બુદ્ધિ પહોંચતી હતી, એ મને બપોર સુધી આપના ઘરે બેઠી ત્યાર સુધી પણ મને પકડવામાં નહોતી આવતી, એટલે મેં દોષનો સ્વીકાર નહોતો કર્યો ભાઈશ્રી. પછી મને ઘરે જઈને બહુ વિચાર કર્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારી સાથે દેહાત્મ બુદ્ધિ જોડાયેલી છે, એટલે મને સ્વીકાર નહોતો આવતો. એટલે ભાઈશ્રી, જે મારા દોષનો મેં સ્વીકાર ન કર્યો, સામે મેં થોડુંક મારાથી જેટલું પણ કહેવાય ગયું અને માફી માગું છું. અને જયારે આપના તબિયત ખરાબ થશે એક જયારે કહેવામાં આવે ત્યારે મિતાબેન પણ લક્ષમાં હોય છે, અને મિતાબેન જયારે એમ કહું છું કે તમારી તબિયત બગડશે ત્યારે આપ લક્ષમાં જવું છો, એટલે વ્યક્તિગત કદાચ ન બોલાયું હોય પણ લક્ષમાં બંને સાથે હતા મારી, એટલું કે મારાથી જે દોષનો સ્વીકાર નહોતો આવે બસ એને માફી માગું છું.
ટોન જુદો હોય છે, આ ટોન જુદો હોય છે, તમને ખ્યાલ ન આવે પણ સામાન્ય ખ્યાલ આવી જતો. જ્યારે કોઈને એવો ખ્યાલ આવે ત્યારે જરાક આપણે વધારે અંદર તપાસમાં જવું જોઈએ.
અંદર થી આયા પછી મુખી નહીં કરનાર
यहाँ पर बहुत बड़ा लैकिंग पॉइंट लगता है,
खेल होना चाहिए। खेल चलना चाहिए।
ત્યારે પછી મને પછી ખ્યાલ ગયો કે આપની માટે કઈક લેવાનું હોય ત્યારે પરિણામમાં કેમ આવી રીતે થાય છે, ઘણી વાર પેલા એ થતું, ક્યારે ચર્ચા નથી કરી એની, પણ આવી રીતે પછી સંકોચ ના પરિણામ આવી રીતે પૈસા એટલે આપને કરતા પૈસા વધારે વાલા છે જાણે કેમ એવું એવી રીતે ભાવમાં આવી જાય છે કે એક વખત પછી કરીએ ભલે ગમે એમ પણ હજી પરિણામ આવું થઈ જાય પછી
બદલાય મૂલ્ય આપી દીધું છે પૈસાનું
જી પછી
અભિપ્રાય પૂર્વક આપેલો છે અભિપ્રાય જ્યાં સુધી ન બદલાય ત્યાં સુધી સહજપણે થઈ જાય
શું કરવું જોઈએ વિશેષ ખાસ
અભિપ્રાય બદલી રાખવો જોઈએ આત્મકલ્યાણની મુખ્યતા ઘણી થવી જોઈએ પછી બધા પરિણામ સવળા ચાલે છે એટલી મુખ્યતા ન આવે તો પછી બીજા બધા ઉલટા અભિપ્રાયો ને અસર આવે છે પરિણામ ઉપર
એની સામે કોઈ વસ્તુની ગણતરી જ ન થવી જોઈએ એની બદલે આવું બધું થયા કરે છે
અવલંબન લેવું તો કઈ સુધારો થાય તો પોતાનું મીનપણું દેખાય
બરાબર
તો સુધારો થાય બીજા કોઈ મુમુક્ષુ હોય જેનું સમર્પણ ઘણું હોય એને એનું અવલંબન લેવું તો પોતાનું હીનપણું દેખાય જાય
બોલ છે ને નાની કરતા તેને પરિગ્રહ આધીન વિશેષ થઈ જતા હોય, લાયક જ નથી એમ, તો એની જેવી પરિસ્થિતિ છે પછી.
સોનગઢમાં પરમાગમ મંદિર થતું હતું ત્યારે વજુભાઈ ને બધા એનો જે પ્લાનિંગ કરતા હતા ત્યારે બધા એવા મોટા મોટા કોઈ બિલ્ડિંગ હોય ધર્માયતનો એ જોવા જતા હતા. એક જગ્યાએ એમણે એક બહુ મોટો મકબરો જોયો, એમાં કરોડો રૂપિયા મુસલમાન મકબરો, મુસલમાનની મસ્જિદ જેવું કાંઈ છે, દરગાહ કે પીર કે જેવું છે, મુસલમાનો કરોડો. એમાં કાંઈ તત્વજ્ઞાન નથી, કાંઈ સમજણ નથી, પણ અંધશ્રદ્ધાવાળા જો આવું સમર્પણ કરી શકતા હોય કિંમતમાં પણ એનો ખ્યાલ આવે એવી જાગૃત અવસ્થામાં સમર્પણ કરવી, એવી વસ્તુ આપણી સામે છે. ઓલા લોકોનું આટલું હોય તો આપણું કેટલું હોય. ભાગસનજી છાજેડ કરીને જ્ઞાની થઈ ગયા. સત્તા સ્વરૂપ લખ્યું છે ને, સત્તા સ્વરૂપ નામનો બહુ નાનો ગ્રંથ લખ્યો છે, આ દ્રષ્ટિ વાંચવા જેવું છે. જરા ભાષા પાવરફુલ છે, વાંચવા જેવો ગ્રંથ છે. પહેલા સોનગઢમાં અનુભવ પ્રકાશ પ્રકાશિત થતું હતું ત્યારે બહુ નાનો ગ્રંથ હોવાથી એની સાથે પાછળ પાછળ સત્તા સ્વરૂપ પણ પ્રિન્ટ થતું હતું ત્યારે વાંચેલું.
દેવશાસ્ત્રો
માટે શું
કઈ પછી સમર્પણ કરીએ તો એની પછી ગણતરીના પરિણામ રહી જાય છે.
એ બધું એનું એ થયું નહીં, એ બધું એનું એ થયું, સંકોચનું જ કારણ છે, વૃત્તિ સંકોચને લઈને જે બધું થાય છે. જ્યાં સુધી એ સમર્પણનું પલ્લું નથી વધતું ત્યાં સુધી પહેલા સંકેત પહેલું સંકેત આવવાનો અવકાશ નથી. બીજા ત્રીજાની વાત તો ઘણી દૂર છે, પહેલું સંકેત આવવાનો પણ અવકાશ નથી. 416મો પત્ર છે એમાં એવા છે. હા, એ તો સિવાય અભિપ્રાય બદલવાનો કોઈ પ્રયોગ જ નથી બીજો.
એક વીક હો ગયા ભેજ કે, પાંચ છ દિન પહેલે ભેજી હતી. कल हमको याद आया कि हम फोन करके पूछ लेते उन लोग को मिल गई क्या साड़ी, और ये वो रास्ते में गुम तो नहीं गई होगी, पहुंच गई होगी ठीक से. तो ऐसा बहाना आएगा कि वो तो हमारे काम में आएगा, पैसा अच्छे काम में यूज करना है.
ऐसी साड़ी भले ही भेज दिया मगर उसका रस चालू है, वो घूम तो नहीं गई होगी मेरी अच्छी साड़ियाँ थी ऐसा हमको मिलता है। भेजते समय कुछ प्रॉब्लम नहीं था, कबर्ड से निकालते समय कुछ प्रॉब्लम नहीं था, मगर अंदर में है भाई जी अभी भी वो मेरी अच्छी साड़ी थी ऐसे भाई जी वो रस नहीं जा।
तो क्या है कि सिल्क की साड़ी पहनने के मना किया है?
हाँ जी
उसमें बात रखी आपने हिंसा से भी उसका नुकसान ज्यादा है अपनत्व का अच्छापन का, क्योंकि वो तो आज तो एक हिंसा की बात समझ में आई इसलिए बेच दी, कल कोई सिंथेटिक या कोई दूसरे प्रकार के साड़ी अच्छी मिलेगी तो अपना रस तो बढ़ जाएगा, रस बढ़ जाएगा तो फिर वो तो वही हालत हमारी हो गई। अपनत्व और अच्छापन में मिथ्यात्व दृढ़ होता है और अहिंसा अहिंसा का जहाँ तक सवाल है वहाँ सिर्फ चारित्र का सवाल है, चारित्र मोह का सवाल है, ये दर्शन मोह का सवाल है, इसलिए अधिक खराब है, ज्यादा खराब है, इस तरह से हमको समझना चाहिए।
उसमें जो अच्छा पना लगता है उससे दर्शन मोह का
वो हमारी कल्पना है, भ्रम है और कुछ नहीं है।
પાસેનો અભિપ્રાય એમ છે કે મારે મનીષાને ઘેરે ત્યાં જવું પડશે, અત્યારથી ખાલી ભલે સોનાની ન પહેરે પણ એક એક પ્લાસ્ટિક નાખી દે
અભિપ્રાયની દ્રષ્ટિએ તો એક જ વાત છે, આપણે તો અભિપ્રાયને નબળો પાડવાનો છે, જે ખોટો અભિપ્રાય છે એને જ આપણે નબળો પાડવાનો છે।
મને એમ હતું કે સાસુ પૂછશે તો હું શું કહીશ, અને કદાચ ત્યારે એટલે અત્યારથી એક એક નાખી દઉં ભલે પછી આવીને કાઢી નાખશું પછી।
તો એક વાર તો બધા પૂછે છે પછી છાપ પડી જાય છે, તમે વિષ્ણુમાંથી જૈન સંપ્રદાયમાં આવ્યા તો એક વાર બધા પૂછતા હતા કેમ આમ કર્યું, તમે કેમ આમ કર્યું, કેમ આપણામાં શું વાંધો છે, આપણે ગીતામાં શું કહેવામાં બાકી રાખ્યું છે, વેદાંતની અંદર કેટલું બધું તત્વજ્ઞાન છે, ફલાણું છે ફલાણું છે, એક વખત તો બધા કહે પછી કે આ તો હવે જૈન થઈ ગયા છે, આ તો હવે એટલે આ તો આવા થઈ ગયા છે એમ ખબર પડે પછી પતી ગયું। પહેલી વખત બધા કહે પણ બધા કહે બધા કહેશે બધા કહેશે એ આપણા ઉપર નહીં આવવું જોઈએ, એ એટલું આપણું નબળું પરિણામ છે, જેને જે સમજવું હોય સમજે ને કહેવું હોય કે આપણે જે છીએ તે છીએ। કોઈ દીકરીને સાસુ કઈ દુર્ગતિના દુઃખ છોડાવવા તો થોડા હશે, એની શરમ રાખીએ તો હા, આપણને દુઃખ પડે ત્યારે મનીષાને સાસુને બોલાવજો, આપણે એવું તો કંઈ કરી શકવાના નથી।
મારો એટલે મારી ઈચ્છા નથી પહેરવાની, મને એ પૂછશે એટલે જ મને પહેરવાની,
પણ એ મને પૂછશે તો હું શું જવાબ દઈશ, એ મને શું, અમે તો આવા જ છીએ, કે કેવા છીએ જેવા તમે જુઓ છો તેવા અમે તો છીએ, વધારે બહુ સ્પષ્ટ સાદી ભાષામાં સમજાવવું હોય તો એમ સમજાવું. જુઓ, આખી જિંદગી તો આ કપડાને દાગીનાનો ખૂબ મોહ કર્યો છે. હવે મોહ ઘટાડવા માટે પ્રયત્ન કરીએ છીએ, હજી ઘટ્યો નથી, અમારો મોહ ગયો નથી, એ સ્પષ્ટ વાત છે. પણ પ્રયત્ન કરીએ છીએ, તો પ્રયત્ન કરવા દો અમને, અને એમાં અમને અનુમોદન આપો. મોહ ઘટાડવાનો અમે પ્રયત્ન કરીએ, મહેનત કરીએ, એમાં અમને મદદ કરો તમે. બસ બહુ રિક્વેસ્ટ કરવી આપણે એમાં. સામાન્ય ઝેર હોય તો આપણે આગું રહેવું છે, ઝેર નથી. કાળકૂટ ઝેર શું કરવાનું? લોકસંજ્ઞા ઉપર તો ચોકડી જ મૂકવી. કેમ? લોકોનું કોઈ ઠેકાણું જ નથી. તમે ગમે તેવા સારા હો, પણ ઓબ્વિયસ નામકર્મનો ઉદય હોય એટલે તમારું સારું બોલાય જ નહીં. અને તમે ગમે એવા ખરાબ હોય અને યશ નામકર્મનો ઉદય હોય એટલે બધા માખણબાજી કરે તમારે. નજર સામે જોઈએ છીએ આપણે કે ગમે એવા માણસની પ્રશંસા થાય છે. અત્યારે પ્રધાનમંડળની અંદર ગુંડામાં ગુંડા માણસો, ચીફ મિનિસ્ટર ને બધા, બિહારમાં બધું નજર સામે છે. કેટલા બધા લોકો એને માન સન્માન આપતા હોય છે. એ પ્રકારનો એનો કર્મનો ઉદય છે. તમે ચોરી કરી નથી, તમને ખબર છે કે મેં ચોરી નથી કરી. છતાં બધા એમ કહે કે ના ના, તમે ચોર જ છો ને, તમે ચોરી કરી જ છે. પછી શું થયું? આપણે ચોર થઈ જઈએ છીએ, શંકા પડે છે અંદર, આપણે ચોરી કરી હશે તો? આટલા બધા કહે છે તો કંઈક આપણે ચોરી કરી હશે તો, એવું લાગે ખરું? કેમ કે તમને ખબર છે કે આપણે નથી કર્યું. જેને કર્યું હોય મને નથી કરી એટલી વાત સ્પષ્ટ છે. તમે બધા કહેતા હોય તો તમે જાણો, મેં નથી કરી એ વાત નક્કી છે. કોર્ટની અંદર ખોટી સાબિતીઓ ઊભી કરીને સજા બી થઈ જાય પણ તો જેણે ચોરી કરી નથી એને શંકાય ના. એવું સ્વીકારવાનો તો સવાલ કઈ ન પડે કે મેં ચોરી કરી છે. કેમ કે એને નથી કરી વાત નક્કી છે. પરિણામથી પોતાને હોવી જોઈએ અને એના આધારે આપણે ટકવાનું છે. એના આધારે ચાલવું, કોઈના આધારે નહીં ટકી શકીએ, કોઈના આધારે નહીં ચાલી શકીએ. એ તો દુઃખી થવાનો જ રસ્તો છે.
મારી બહેનોને પણ ખબર છે ને, એટલે મનીષાને કહેતા હશે, તારી મમ્મીને તો હવે બધા ભૂત જેવા લાગશું કે
શ્રદ્ધા સાથે સંબંધ છે, આપણી શ્રદ્ધા એમાં બગડે છે, મોટો દોષ થાય છે. જે લોકોના અભિપ્રાય ઉપર જીવે છે કે જીવવા ઈચ્છે છે તેને ખરેખર પોતા ઉપર શ્રદ્ધા નથી. જેને પોતામાં શ્રદ્ધા છે તેને લોકોની પડી નથી હોતી. પોતાની નિર્દોષતા જ નિશંકતાનો આધાર હોવો જોઈએ. હું નિર્દોષ છું એને લઈને હું નિશંક છું. સત્યને બીજાના સર્ટિફિકેટની જરૂર હોય તો સત્ય છે એ પાંગળું અથવા અપંગ થઈ જાય. સત્યને બીજાના સર્ટિફિકેટની જરૂર હોય તો એ તો સત્ય જ પાંગળું થઈ જાય, એને તાકાત જ ન રહે. લોકોના અભિપ્રાયને ખરીદવા વાળા સત્યને વેચનારા છે. લોકોના અભિપ્રાયને ખરીદવા વાળા સત્યને વેચીને આત્મઘાત કરનારા છે. તેવા જીવનમાં ક્યાંય શાંતિ હોતી નથી. ઓલો આમ કહેશે તો ઓલો આમ કહેશે તો ઓલો આમ કહેશે તો ઓલો આમ કહેશે એને શાંતિ રહે જ નહીં. કેમકે એટલા બધા માણસો છે અને એટલા ચિત્ર વિચિત્ર પ્રકૃતિવાળા છે, ચિત્ર વિચિત્ર અભિપ્રાયવાળા છે, ચિત્ર વિચિત્ર કલ્પના કરવાવાળા છે. કોને તમે કોના પરિણામને કંટ્રોલ કરી શકો? એક જણના ના કરી શકો, અનેકના તો ક્યાંથી કરી શકો? એટલે અશાંતિ બહુ વધશે. જે લોકોના અભિપ્રાય ઉપર જીવે છે એના જીવનમાં શાંતિ નથી હોતી, ઉસકો શાંતિ નહીં મિલતી, બહુત અશાંતિ રહેતી, ઉસકો બેચેની રહેતી. સમ્યક માર્ગે અમારા નજીકના રિલેટિવ છે, આમ સારું ન લાગે, આમ સારું ન લાગે, આમ આમ આપણે આમ આમ ન સારું લાગે, વાતે વાતે કેમ સારું લાગે ને કેમ ન સારું લાગે બીજાને એ જોયા કરે. પરિસ્થિતિ આજે એવી થઈ છે કે ક્યાંય ચેન પડતું નથી, કેમથી બેચેની જ રહ્યા કરે છે. તમે ઘૂંટ્યું શું આખી જિંદગી? આમ સારું લાગશે ને આમ સારું નહીં લાગે, આમ સારું લાગશે ને આમ નહીં સારું લાગે, પછી બેચેની ન થાય તો થાય શું? અશાંતિ બહુ વધે છે એમાંથી. કંટ્રોલ બાર અશાંતિ વધી જાય છે, કંટ્રોલ બાર બેચેની થઈ જાય છે. સમ્યક માર્ગે ચાલનારા સ્વતંત્ર વિચારક, કોઈની પણ તમા કર્યા વિના, દરકાર કર્યા વિના પોતાની મસ્તીમાં જીવે છે, તેને કોઈ ઘટના કે દુર્ઘટના ચલિત કરી શકતી નથી. સર્વ પ્રસંગો માર્ગની દ્રઢતા થવામાં તેને ઉલટાના ઉપકારી થાય છે. સાચી સમજણનો આવો સ્વભાવ છે.
પાછું અનુભવ્યું અને કેવળ જ્ઞાન.